मोरे नीति न धर्म बिचारु देव दिन्न सब मोहि अभारु। प्रभु आप मने आटली मोटी जवाबदारी सौंपो छो पण मारा मां एक क्षमता नथी, जे जवाबदारी सौंपो छो एना माटेनो धर्म हुं नथी जाणतो, જે નિર્ણય લેવા માટે આપ મને કહો છો એના માટેની નીતિ મને મારામાં વિચાર સરખો નથી, તો આટલો મોટો ભાર આટલો મોટો બોજો જેને જવાબદારી કહીએ, મારી ક્ષમતા વગરની જવાબદારી મને આપી રહ્યા છો, એ મને ઘણું અઘરું લાગે છે મારા માટે। દેવ દિન સબ મોહી અભારુ, મોરે નીતિ ન ધર્મ વિચારુ, ધર્મ અને નીતિનો વિચાર મારામાં જરાય નથી, અને અત્યારે હું કેવો છું, દુખી છું। આર્ત કે ચિત, આર્ત એટલે અત્યંત દુખી માણસ હોય, પીડા વાળો, તો એનામાં સમજણ, એનામાં વિચાર ક્યાંથી હોય, એનામાં નિર્ણય શક્તિ કેવી રીતે આવી શકે। રહન આર્ત કે ચિત, ચેત ચેત એટલે બુદ્ધિ, કેવી રીતે હોય છે, માણસ દુઃખી જ હોય, અંદરથી એનું હૈયું કકળતું હોય, રડતું હોય, વિચારથી પણ એને કઈ ના સૂઝતું હોય, એ નિર્ણય કેવી રીતે લઈ શકે। તો મારી એ અવસ્થા છે પ્રભુ, અત્યારે હું આપના વિરહથી, આપનો વિરહી છું, આપનો દુઃખી છું આપથી, હવે આપ મને ક્યાં સુધી લઈ જવા માંગશો। આપ મારા વડીલ છો, ગુરુ મહારાજ અહીંયા ગાડી છે, કુલગુરુ, અને બધા નિર્ણય લેવાની અંદર મારા મારા માથે મારી ઉપર બેઠેલા જ છે, તો હું આવો નાનો અને સૌથી નીચે આ નિર્ણય શક્તિ મારામાં ક્યારે કેવી રીતે હોય, અને કદાચ આપ મને કહો નિર્ણય લેવાનો, અને હું નિર્ણય આપું તો હું એ અવિવેક ગણાય। વડીલો બેઠા હોય, બેઠા છે, એમને એમને નિર્ણય કરવા દો, અને બધા અનુભવીઓ જ છે ને, માતાઓ પણ છે, હવે આ બધા અનુભવીઓની સામે એની એની પ્રત્યક્ષ દેખતા કે ભરત આ નિર્ણય તારે આપવાનો છે, ભલે ક્ષમતા હોય તો પણ વ્યવહારો દ્રષ્ટિએ ભરતજી ખૂબ જ સંયમમાં છે, ધીરજમાં છે, કે ભલે મારી ક્ષમતા છે છતાંય નિર્ણય હું કેવી રીતે આપી શકું, માથે વડીલો બધા બેઠા છે, આ છે અમાન્ય, આ છે મર્યાદા। નીતિ જાણવા વાળા, ધર્મ જાણવા વાળા બધા ઘણા વિચારકો બેઠેલા છે, ઋષિઓ પણ છે, એટલે અનુચિત સમજીને ભરતજી આ નિર્ણય પોતે આપવા માટે સહેજ પણ તૈયારી બતાવતા નથી। ભલે આપ બધા છો, મોરે ધર્મ ન નીતિ વિચારું કહી દીધું, તો આમ કહું વચન સબ સ્વાર્થ હેતુ, હું જે કઈ કહી રહ્યો છું ને એમાં મારી સૂઝ વગરનું, અને સૂઝ વગરનું હોય તે નાનામાં નાનો માણસ હશે ને તે પોતાનો સ્વાર્થ પહેલો કહી દેશે, નાનું બાળક હશે કે કોઈ અનપઢ હશે તો એ પણ પોતાનો સ્વાર્થ પહેલો કહી દેશે, પણ જે વિચાર વાળો હશે, સમજવા વાળો હશે, એની કંઈક મારી કિંમત થઈ જશે, હું સ્વાર્થી કહેવાઈ જઈશ। કદાચ ભરતજી અહીંયા નિર્ણય આપવા જાય ને તો સ્વાભાવિક છે કે પોતે આટલો મોટો પુરુષાર્થ પરિશ્રમ ખેડીને આટલે સુધી આવ્યા છે, તો પોતાનો નિર્ણય તો ભગવાનને માટે ભક્ત તરીકે પણ ભગવાનના દુઃખોનો ભાગીદાર બનું, ભગવાનના બધા જ દુઃખો હું લઈ લઉં, કામય દુઃખ તપ્તા નામ પ્રાણી નામ આરતી નાસનમ લઈ લઉં, બધા જ દુઃખો હું ભોગવી લઉં અને દુનિયા આખી સુખી રહે। બહુ સ્પષ્ટતા પૂર્વક કહી દીધું કે કદાચ મારો સ્વાર્થ વચ્ચે આડો આવી જાય તો સ્વાભાવિક છે, માણસ ને પોતાને કહેવાનું હોય ને, પોતાનો સ્વાર્થ મૂકી દે આડો. પરીક્ષા આપે વિદ્યાર્થી તરીકે, પોતાને જે આવડ્યું એ પ્રમાણે લખ્યું, પછી એને કે તારું લખેલું તારે તપાસવાનું અને એના ગુણાંક પણ તારે જ મૂકવાના. શું કરશે કો? અને ઉપર વધારાના સ્વચ્છતાના 10 મૂક્યા હોય તો 110 એક નહીં કાપે, બધા જ મને આપી દો. કેમ કે વિદ્યાર્થીને પોતાનો સ્વાર્થ છે. એમ ભરતજીએ બહુ સ્પષ્ટતાથી કહી દીધું, જો આપ મને નિર્ણય લેવાનું કહો છો તો મારી પરીક્ષાનું પેપર આપ મને તપાસવાનું કહો છો, અને મારા સ્વાર્થને ખાતર હું કહીશ કે મહારાજ કે પ્રભુ બધા જ ગુણ મારા છે, બધા જ માર્ક્સ મને મળી જાય. રહીને આર્ત કે જે માણસ સ્વાર્થી છે એનામાં સમજણ શક્તિ ઓછી જ હોય, માત્ર પોતાનો સ્વાર્થ જ જોવે, ભલે સામા માણસને 95 રૂપિયાનું નુકસાન જતું હોય પણ મારા 5 જતા ના કરું, આવો માણસ રહીને સ્વાર્થ કે ચિત્ત છે, માત્ર સ્વાર્થી હોય. એટલે પ્રભુ આ નિર્ણય આપવાની મારી ક્ષમતા નથી, મારી યોગ્યતા નથી. કેટલો સરસ વ્યવહારુ ભાવ ભરતજી બોલી રહ્યા છે. વ્યવહાર દ્રષ્ટિ ભરતજીનામાં કેટલી ઊંચામાં ઊંચી છે કે વડીલો બેઠા હોય ને એમની સન્મુખ આ નિર્ણય આપવો એટલે શરમાવાનું લજાવાનું મારે. હંમેશા ઘરના વડીલોની આગળ નાના છોકરા ગમે તેમ બકવાસ કરે અને ગમે એમ સામું બોલી નાખે ને તો એનો કુસંસ્કાર છે, એની સંસ્કારહીનતા છે. સો સેવક લાજ લઈ જાય, એને શરમી મરવું જોઈએ કે મારાથી આ વસ્તુ ના બોલાય એવું ભાન જ ના હોય. લાજ લજ્જાહીન શરમહીન જેને કહેવાય, ઘરમાં વડીલોની સામે ગમે તેમ બોલી જાય. અરે નોકર હોય અને નોકર ઘરના માલિક સામે ગમે એમ વર્તન કરીને બોલે તો તમે બીજે દિવસે રાખશો ખરો? ના જ રખાય. તો સેવક તરીકે પણ ક્યારે સામો પ્રત્યુત્તર અપાય નહીં. ચાણક્ય તો કે છે કે એવા નોકરને તરત ને તરત વિદાય આપી દેવી. સામું બોલનારો એટલે પુત્ર હોય તો પણ, અને એ મર્યાદાહીન છે. જે કઈ હોય બિલકુલ વાસ્તવિકતા, જેનો વ્યવહાર સૌમ્યતા ભર્યો હોય અને એમાં ક્યારે ઉલ્લંઘન ન થાય મર્યાદાઓનું. ભરતજી ખૂબ સાચી રહ્યા છે. બુદ્ધિજીવી માણસ એ છે કે પોતે ગમે એટલો સાક્ષર હોય, બુદ્ધિશાળી હોય, પણ વડીલોની સામે નિર્ણય પણ ન આપી શકે અને પ્રત્યુત્તર, જેને ક્યાં સામો જવાબ આપું છું, સામું બોલું છું, એટલે જ અહીં તો ભરતજી સામું બોલવાની તો કોઈ વાત નથી. તો પોતાનો શેઠ સ્વામી માલિક એ કઈ કે એનામાં એની સામે જવાબ આપી દેવો એ શરમજનક છે. વ્યવહારને માટે પણ ઘરના પરસ્પરના સંબંધોને સાચવવા હોય ને તો આજે સંબંધો કેમ તૂટે છે? મર્યાદાઓ નથી, વ્યવહારની અંદર સંયમ નથી, અને એને કારણે પતિ પત્ની પિતા પુત્ર આ બધાની વચ્ચેના સંઘર્ષ ક્લેશ અને લીધે ઉભા થતા હોય છે. અને કદાચ એકવાર સામુ બોલી જાય ને જવાબ ન આપે તો પણ તિરાડ તો પડી જાય. ક્યાં આવ્યા મર્યાદા વગરનો સામુ બોલવા વાળો છે એટલી છાપ તો એની પડી જાય, એનું માપ નીકળી જાય વ્યક્તિનો. ક્યાં માણસ આટલામાં જ છે. એટલે ભરતજીના વ્યવહાર પ્રત્યે, ભગવાનના વ્યવહાર પ્રત્યે ભરતજી બહુ સાવચ છે, બહુ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ પડેલી છે ભરતજીનામાં. અને જુઓ, લૌકિક વ્યવહારિક જીવનની અંદર પણ ભરતજી એક આપણા સૌના માટે માર્ગદર્શક છે, જેને કહેવાય માસ્ટર છે, પીએચડી. કે નાનામાં નાની બાબતની અંદર ક્યારેય વડીલોની અવગણના ન થાય, એને હડધૂત ન થાય, એનું અપમાન ન કરાય. અને એટલા માટે સરસ ભાવ આપ્યો ઉત્તર દેવ. કદાચ પોતાનો માલિક સ્વામી પ્રભુ આપે કહ્યું ને જો ઉત્તર આપું તો પણ શરમાવાનું મારે છે. કે આપે તો કહી દીધું, ઉદારતાથી કહી દીધું, વડીલો ઉદારતા બતાવે તો પણ ભરતજીની મર્યાદા પ્રમાણે ને વ્યવહાર પ્રમાણે બને ત્યાં સુધી ઉત્તર આપવાનું ટાળવું.